मंगलाचरण।
नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो उवज्जायाणं नमो लोए सवतामूणं।
जो आपणे जैन सिद्धांत प्रश्नोत्तर माळा एमाथी चार अभावनुं चैप्टर जोईए छे। આ અભાવ કોને કહેવાય? અભાવ કોને કહે છે? એક પદાર્થનું બીજા પદાર્થમાં ન હોય એને કહેવાય અભાવ। વેરી સિમ્પલ, એકનું બીજામાં ન હોય એને કહેવાય અભાવ। તો અભાવ જે છે એ જીવનો ગુણ છે કે જીવમાં નથી એવો ગુણ છે? આ અભાવ છે એવો જીવમાં ગુણ છે કે એવો જીવમાં ગુણ નથી એટલે એને અભાવ કહેવાય? તે પણ વેરી ગુડ, આ આવું નથી એ પણ એક ગુણ છે, અને ખાલી જીવમાં નહીં, આ દરેકે દરેક દ્રવ્યમાં આવા ગુણો છે। કેમ કે જો આપણે આની પહેલા જોયું, સ્વચતુષ્ટય જોયું ને, કે જીવના સ્વદ્રવ્ય છે, એનું સ્વક્ષેત્ર છે, એનો કાળ છે અને એનો ભાવ છે। આપણો જૈન ધર્મ એ અનેકાંત વસ્તુમાં માને, અનેકાંત એટલે કે અનેક રીતે વસ્તુને સમજાવી શકાય। તો આ પણ છે ને આ પણ છે એમ અનેકાંત જરૂરી નથી ઓલવેઝ। જેવી રીતના કે આ ભાઈ ભાઈ પણ છે અને દીકરો પણ છે, ખ્યાલ આવે ને, કે બે રીતે એના રિલેશનશીપ છે। પણ એને એમ કહે કે ભાઈ આ સ્ત્રી પણ છે ને પુરુષ પણ છે, એમ નથી। તો દરેક વખતે અનેકાંત આમ અથવા આમ એમ નો લાગુ પડે, ઘણી જગ્યાએ આ છે અને આ નથી એને અનેકાંત કહે, ખ્યાલ આવે? એવી જ રીતે છ દ્રવ્યમાં આ જીવ દ્રવ્ય છે, આ એનું સ્વક્ષેત્ર છે, આ એનો સ્વકાળ છે, પણ આ પુદ્ગલ નથી, આ એનો સ્વકાળ નથી અથવા પરકાળ છે, ખ્યાલ આવે છે? એવું નથી વાળું પણ પ્રોપર્ટી જીવમાં અને દરેક દ્રવ્યમાં લાગુ પડે છે, એવી પ્રોપર્ટીઝને અભાવ કહેવાય છે, ખ્યાલ આવે છે? કોન્સેપ્ટ, દરેક દ્રવ્ય પોતા રૂપે છે અને પર રૂપે નથી થઈ જતો એવી પ્રોપર્ટીને અભાવ કહેવાય છે। નહીં તો વિશ્વમાં છ દ્રવ્ય પ્રૂવ કેવી રીતના થાય? છ દ્રવ્ય હોવા માટે એક બેઝિક રૂલ તો હોવો જોઈએ ને, કે એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે થતો નથી, તો છ ના છ રૂપે અનાદિકાળથી રે, નહીં તો ક્યારેક પાંચ થઈ જાય, પોસિબલ છે ને? એક દ્રવ્ય ટોટલી બીજા રૂપે થઈ જાય તો પાંચ થઈ જાય, પણ એવું ક્યારે થતું નથી। એટલે આ જીવનો આ પણ, અચ્છા તમને અનુજીવી ને પ્રતિજીવી ગુણ ખ્યાલ છે? અનુજીવી ગુણ કોને કહેવાય? આ બધું પહેલા ભણી ગયા ને આપણે, તો ભૂલી ગયા કે શું? અનુજીવી ગુણ કોને કહેવાય? અનુજીવી ગુણ કે જે જીવમાં ભાવ સ્વરૂપે કે આ છે એ રીતે ગુણ હોય એને કહેવાય અનુજીવી, બરાબર? અને પ્રતિજીવી ગુણ કોને કહેવાય? પ્રતિજીવી ગુણ એટલે આ રૂપે નથી એને પ્રતિજીવી ગુણ, ખ્યાલ આવે ને? તો અભાવ એ જીવના એટલે દરેક દ્રવ્યના પ્રતિજીવી ગુણો છે, એ રૂપે નથી થતા એ જાતના એક ગુણો છે। ચલો આગળ, હવે આપણે જોયું હતું કે આ જે અભાવ જે છે એ અભાવ છે એ જૈન ધર્મનું પ્રાણ છે। પ્રાણ છે મતલબ કે જૈન ધર્મનો વન ઓફ બેઝિક સિદ્ધાંત છે, કે જો આ અભાવને ન માનીએ તો ઘણા બધા પ્રિન્સિપલ ન લાગુ પડે। અભાવને ન માનીએ તો ઘણા બધા પ્રિન્સિપલ લાગુ ન પડે। જેવી રીતના આપણે અગુરુ લઘુત્વ ગુણ સાંભળ્યું, અગુરુ લઘુત્વ ગુણ કોને કહેવાય? હા, એ તો અગુરુ લઘુત્વ નામ કર્મ છે, ઓછું વસ્તુ બી નહીં। અચ્છા, દરેક દ્રવ્યમાં ગુણો કેટલા પ્રકારના છે? અનંતા તો નંબર છે, પણ બે પ્રકારના છે, સામાન્ય ગુણ અને વિશેષ ગુણ. સામાન્ય ગુણ કયા કયા? અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુરુ લઘુત્વ. તો એમાં અગુરુ લઘુત્વ ગુણ કોને કહેવાય? નાના મોટા ને સંબંધ જ નથી, અધિક ન્યૂન નાના મોટા સાથે સંબંધ નથી. જે શક્તિને કારણે, વેરી ગુડ, જે શક્તિને કારણે દ્રવ્યની દ્રવ્યતા કાયમ રહે છે, એટલે કે એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે ન થાય, એક ગુણ બીજા ગુણ રૂપે ન થાય, અને દ્રવ્યમાં રહેલા અનંત ગુણો વિખરાઈને છૂટા ન પડી જાય, તેને અગુરુ લઘુત્વ ગુણ કહે. હવે જો અભાવ ન માનવામાં આવે તો એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે થઈ જાય, ખ્યાલ આવે છે કે નહીં? અથવા એક ગુણ બીજા ગુણ રૂપે થઈ જાય, એક પર્યાય બીજી પર્યાય રૂપે થઈ જાય, તો અગુરુ લઘુત્વ ગુણ લાગુ ન પડે. ઓકે, જૈન ધર્મનો બીજો મહાસિદ્ધાંત શું છે? એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી, બરાબર. પણ જો તમે અભાવ ન માનો તો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરી શકે એમ પ્રૂવ થઈ જાય, ખ્યાલ આવે છે ને? તો આ અભાવો ન માનવાથી બધા જ ફંડામેન્ટલ પ્રિન્સિપલ નડી જાય છે, ખ્યાલ આવે? મારો કહેવાનો મેઇન પોઈન્ટ એ. એટલે અભાવ, ચાર અભાવો જે છે એ આ જૈન સિદ્ધાંતનો એક ફંડામેન્ટલ પ્રિન્સિપલ છે. ચાલો આગળ. હવે લાસ્ટ ટાઈમ આમાંથી આપણે બે અભાવો જોયા હતા, લાસ્ટ ટાઈમ આમાંથી બે અભાવ જોયા હતા. અચ્છા, અભાવ કેટલા ટાઈપના છે? ચાર. કયા કયા? રાગ ભાવ, પ્રધ્વંસા ભાવ, અન્યોન્ય ભાવ અને અન્ય. વેરી ગુડ. આપણે કયા કયા જોયા હતા? રાગ ભાવ અને પ્રધ્વંસા. પ્રાગ ભાવ કોને કહે છે? જો જેની પાસે બુક હોય, બુકમાંથી આપણે ડેફિનેશન જોઈએ. પેજ 111, ક્વેશ્ચન નંબર 316. પ્રાગ ભાવ કોને કહે છે? વર્તમાન પર્યાયનો પૂર્વ પર્યાયમાં અભાવ, તેને પ્રાગ ભાવ કહે છે. અને બીજો કયો જોયો હતો આપણે? પ્રધ્વંસ ભાવ. એ કોને કહેવાય? વર્તમાન પર્યાયનો ભવિષ્યની પર્યાયમાં અભાવ, તેને કહેવાય પ્રધ્વંસ ભાવ. જો આ બુકમાંથી થોડું વાંચી જઈએ, ક્વેશ્ચન 317, એક દ્રવ્યની વર્તમાન પર્યાયનો તે જ દ્રવ્યની આગામી પર્યાયમાં અભાવ, તેને પ્રધ્વંસા ભાવ કહેવાય છે. હવે આપણે એ બીજું પણ જોયું ને કે પ્રાગ ભાવ અને પ્રધ્વંસા ભાવ સેમ જ દ્રવ્યમાં લાગુ પડે છે. એટલે કોઈ એક જ દ્રવ્યનો તમે પ્રેઝન્ટ અને પાસ્ટ ફ્યુચર એપ્લાય કરો તો એ આ બે અભાવ લાગુ પડે છે. અચ્છા, બે દ્રવ્યના પાસ્ટ પ્રેઝન્ટમાં લગાવ તો શું પ્રોબ્લેમ આવે? જે પ્રાગ ભાવ અને પ્રધ્વંસા ભાવ કોઈ પણ એક દ્રવ્યના વર્તમાન અને પાસ્ટ અથવા વર્તમાન અને ફ્યુચર પર લાગુ પડે છે, કોઈ બે દ્રવ્યને કોરિલેટ કરો તો પ્રોબ્લેમ શું થાય? ના, જો બે દ્રવ્યને એક સાથે કમ્પેર કરે કે વર્તમાન પર્યાય અને પૂર્વ પર્યાય, તો બે દ્રવ્ય જ જુદા છે, તો એની પર્યાયમાં એકબીજામાં અભાવ આવે એમાં નેચરલી જ છે ને. બે દ્રવ્ય જ્યાં જુદા છે તો એક દ્રવ્યની પર્યાય બીજા દ્રવ્યની પર્યાય રૂપે કેવી રીતના થઈ જાય? ખ્યાલ આવે? જો આપણે ફરીથી એકદમ બેઝિક ને રીઆઇટરેટ કરી લઈએ એટલે એમાં કઈ કન્ફ્યુઝન ન રહે. કોઈ પણ દ્રવ્ય એનાથી બનેલું છે, એનો એક દ્રવ્ય છે, એના ગુણો છે અને એની પર્યાય. બરાબર, લાસ્ટ ટાઈમ બી આપણે જોયું હતું ને, અહીંયા પણ દ્રવ્ય છે, અહીંયા પણ દ્રવ્ય છે. સો ડોન્ટ ગેટ કન્ફ્યુઝ, ઇટ્સ ટુ ડિફરન્ટ એન્ટિટી. એટલે આને આપણે દ્રવ્ય વન કરી નાખ્યું. આ દ્રવ્ય શું છે? જેવી રીતના સમજો, જીવ છે. તો જીવ દ્રવ્ય અથવા જીવની બદલે આ સોમિલ દ્રવ્ય તેનાથી બનેલું છે કે એનું એક જીવ છે, એના અનંત ગુણો છે અને વર્તમાનમાં એની પર્યાય. ખ્યાલ આવે? આ જીવ દ્રવ્ય શું છે? કે આ જે મારો અનાદિ અનંત જીવ સ્વભાવ જે છે, આ એ છે. જે હમણાં આપણે જોયું ને ત્યાં પણ, આ એક દ્રવ્ય સ્વભાવ છે. આ દ્રવ્ય સ્વભાવ પર્યાય પર ડિપેન્ડન્ટ નથી. જેવી રીતના કે ગોલ્ડન બેંગલ લઈએ,
So golden bangle is made up of sonu first of all.
Golden bangle is first of all made of sonu, can it? Sonu is the substance, right? Gold is the substance. હવે એનો કયો શેપ છે ઇટ ઇઝ ઇરરેલેવન્ટ ફોર ધ સબસ્ટન્સ ઇટસેલ્ફ. ખ્યાલ આવે છે ને? એક જે આખી આખી વસ્તુ છે એ દ્રવ્ય અને પર્યાયનું કોમ્બિનેશન છે. એનો તમે એક ત્રણેય કાળ રહેવા વાળો અંશ બહાર કાઢો તો એને આ દ્રવ્ય કહેવાય. આ ખ્યાલ આવે છે ને? હવે એ દ્રવ્યમાં ઓલવેઝ કઈ ને કઈ કેપેબિલિટીઝ છે. જેવી રીતના આ ગોલ્ડમાં શું કેપેબિલિટી છે? એનું કઈક ને કઈક એનું વજન હશે, એનો કઈક ને કઈક કલર હશે, રાઈટ? એનો કઈક ને કઈક ટેસ્ટ હશે. તમે ટેસ્ટ કરો તો કઈક તો આવે ને. એ બધા એના ગુણો છે. હવે મે બી યુ વિલ હેવ અ રસ્ટેડ, નોટ રસ્ટેડ બટ કોલ્ડ ગોલ્ડ થોડું, ઓર મે બી યુ વિલ હેવ અ શાઇનિંગ ગોલ્ડ. તો ધી કરંટ ફોર્મ વિલ કીપ ચેન્જિંગ, પણ ધ ફેક્ટ કે એની પાસે કંઈક ને કંઈક ફોર્મ તો હશે ને, અને એ ફોર્મમાં કંઈક ને કંઈક વેઇટ હશે, કંઈક ને કંઈક પ્રોપર્ટી હશે. સો ધેટ ફેક્ટ ઓલવેઝ રિમેન્સ કોન્સ્ટન્ટ. ખ્યાલ આવે છે? એ ફેક્ટને ગુણો કહેવાય. ગુણ એ બહુ ક્લિયર કરી લો માઇન્ડમાં. સી, ગુણ ઇઝ નોટ એની કરંટ શાઇન. ગોલ્ડન બેંગલની કરંટ શાઇન ઇઝ એની પર્યાય. પણ એનામાં કઈક ને કઈક જે અપિયરન્સ છે એની કઈક ને કઈક અપિયરન્સ હશે, એ એનો ગુણ છે. કઈ અપિયરન્સ છે? તો એ એની પર્યાય. આ ક્લિયર થાય છે? વર્તમાનમાં એ બેંગલના ફોર્મમાં છે, અથવા એનું શાઇની અપિયરન્સ છે બીકોઝ ઇટ ઇઝ બ્રાન્ડ ન્યુ, 10 તોલા એનું વજન છે. વેન યુ પુટ સ્પેસિફિક નંબર્સ ઓર સ્પેસિફિક ફોર્મ એસોસિએટેડ વિથ ઇટ, that becomes paryaya. And a general form or general capabilities become ina gun. Aa khyal ma aave che? Atlu badane clear thai gayu? Okay. Have koi pan ek dravya na be paryay ma agar pachad ni apne compare kariye tyare ema prag bhav ane pradvansa bhav lagu pade che. To prag bhav ane pradvansa bhav shu ke che? કે કોઈ પણ એક દ્રવ્યની વર્તમાન પર્યાયનો એની જ પૂર્વ પર્યાયમાં અભાવ, અથવા કોઈ પણ એક દ્રવ્યની વર્તમાન પર્યાયનો એની જ ભવિષ્યની પર્યાયમાં અભાવ. ધીસ ઇઝ ટાઈમ સ્કેલ. આપણે લાસ્ટ ટાઈમનું જ રિવિઝન કરીએ છીએ થોડું. તો આમાં તો તમારે ઓબ્વિયસલી કહેવાની જરૂરત પડે છે બીકોઝ ઇટ ઇઝ અ સેમ દ્રવ્ય. સો લેટ્સ સે ધીસ ડસ્ટર લુક્સ ધ સેમ સિન્સ લાસ્ટ 5 યર્સ, કાંઈ ડિફરન્સ નથી. તો એમ કેવું પડે કે ના ના, હમણાંની પર્યાયમાં અને 5 વર્ષની પહેલાની જે પર્યાય હતી એ સેમ નથી, એમાં ડિફરન્સ છે. કેમ? કેમ કે 5 વર્ષમાં જે થોડું ડિટિરિયોરેશન થયું એ થયેલું છે. અથવા તો હમણાંની પર્યાયમાં અને 5 વર્ષ પછીની પર્યાયમાં ઇટ ઇઝ નોટ ધ સેમ. કેમ? કેમ કે હજી 5 વર્ષમાં ડિટિરિયોરેશન થશે. પણ ડુ યુ એવર કમ્પેર કે આ ડસ્ટરની હમણાંની પર્યાય અને પેનની 5 વર્ષ પહેલાની પર્યાય, ઇટ ઇઝ નો કમ્પેરિઝન. ખ્યાલ આવે છે ને? એટલે પ્રાગ ભાવ અને પ્રધ્વંસ ભાવ સેમ દ્રવ્ય માટે લાગુ પડે છે. ક્લિયર થઈ ગયું બધાને? પ્રાગ ભાવ અને પ્રધ્વંસ ભાવ સેમ દ્રવ્ય માટે લાગુ પડે છે. ચલો આગળ વાંચીએ. જો ક્વેશ્ચન 318, આમાં અમુક એક્ઝામ્પલ્સ છે એ આપણે વાંચી લઈએ પછી આગળ વધશું. શ્રુત જ્ઞાન વર્તમાનમાં છે, તેમાં પ્રાગ ભાવ અને પ્રધ્વંસ ભાવ બતાવો. શ્રુત જ્ઞાન એટલે આપણે હમણાં શું જાણીએ છીએ, બરાબર? તો આપણે આ ક્લાસરૂમમાં બેઠા છે તો લાઈટ જોઈએ છે, આ બધું જે આપણને સેન્સીસ થાય છે ને એ એને શ્રુત જ્ઞાન કહેવાય. હમણાં મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાનને ડિફરન્શિયેટ નથી કરતા, હમણાં બધું સેમ જ જ્ઞાન જે થાય છે ને. ઓકે, તો વર્તમાનમાં જે જ્ઞાન થાય છે એ જ જ્ઞાન 5 મિનિટ પહેલા થતું હતું? ઇવન ધો વી આર ઇન ધ સેમ રૂમ, ઇવન ધો વી મે બી સિટિંગ ઇન ધ સેમ પોસ્ચર, ખ્યાલ આવે છે? પણ તો પણ આપણા જ્ઞાનનું એમ કહે ને કે જ્ઞાનમાં શું જણાય છે દરેક મોમેન્ટ ફોર દેટ કીપ્સ ચેન્જિંગ, બરાબર છે કે નહીં? તો વર્તમાનનું જ્ઞાન અને ભૂતકાળ નું જ્ઞાન એ બે સેમ વસ્તુ છે કે જુદી છે? ઓકે, એના કર એક્ઝામ્પલ કે સપોઝ આપણે સેમ જ વસ્તુ જાણીએ છીએ, લેટ સે વી આર વોચિંગ અ મૂવી, તો વેન વી વર કિડ વી યુઝ ટુ ડુ ધીસ વે, કે એક શો માં ગયા તો આપણને ગેટ પર ટિકિટ ચેક કરે, સો યુ ગો ફોર 3 to 6, ધેન યુ ડોન્ટ કમ આઉટ અને યુ સિટ ફોર 6 to 9 ઓલસો, કેમ કે પાછું અંદર તો કઈ ચેક કરવા આવે નહીં, તો તમે ક્યાંક તો બેસી જાઓ અને બીજી વાર જુઓ. બરાબર, હેઝ એનીબડી ડન ધીસ બિફોર? નહીં, સિરિયસલી? એટલે જો આવું કરવા જેવું નથી, પણ હવે જે અમે દોષ કર્યા એના આપણે ક્ષમા તો માંગવી છે ને. ચાલો, ઓકે, તો આવું ક્યારેક કરતા હતા. તો માય પોઈન્ટ ઇઝ કે સપોઝ એક શો જોયો, હા, વિડીયોમાં, ચલો ને, આપણે એક શો જોયો, હા, 3 to 6 માં જોયું. હવે 3 to 6 માં 4 વાગે જે ડાયલોગ આવશે, તો 6 to 9 માં 7 વાગે એ જ ડાયલોગ આવશે કે નહીં પાછો? હા, સેમ ટુ સેમ રિપીટ થાય છે કે નહીં? તો આપણા જ્ઞાનમાં પણ સેમ જણાશે કે નહીં? ઇમેજિન કરો કે તમારું ફોકસ કે તમારું અટેન્શન પણ સેમ જ છે, એટલે જે હમણાં જણાયું એ જ ડાયલોગ તમે 3 કલાક પછી પાછો સાંભળો. બેમાં ફરક પડી જાય, તો ફરક તો પડે જ છે, રાઈટ? કેમ કે આપણું જ્ઞાન ક્યારે સેમ નથી રહેતું. પણ હવે આઈ એમ સેઇંગ અનધર થિંગ, કે લેટ ઇમેજિન કે એમાં આપણને સેમ ફિલિંગ આવી બે વસ્તુમાં. ઇમેજિન કરો ક્યારેક થઈ શકે, એમાં શું છે? ઇટ ઇઝ નોટ કમ્પ્લીટલી ઇમ્પોસિબલ કે ક્યારેક આપણને સેમ ફિલિંગ આવે. સપોઝ કોઈ ઓલો હીરોને ગોળી મારતો હોય વિલન, તો એટ ધેટ ટાઈમ વી ફીલ સોરો ને, કે અરે યાર આ તો. તો હવે વેન યુ વોચ સેકન્ડ ટાઈમ તો તમને પછી સેમ જ ફિલિંગ આવે. માય પોઈન્ટ ઇઝ અઝ્યુમ કે સેમ ફિલિંગ આવ્યું, હા, પણ તો પણ બે જ્ઞાનની પર્યાય જુદી જુદી છે કે નહીં? ખ્યાલ આવે છે ને? તો એ 3 કલાક પછીની પર્યાય અને 3 કલાક પહેલાની પર્યાય એ બે સેમ વસ્તુ નથી, જુદી જુદી. ઇવન ધો યુ મે નો ધ સેમ થિંગ, તો પણ બે વસ્તુ જુદી જુદી છે કે નહીં? એટલે વર્તમાનની પર્યાયમાં અને ભૂતકાળની પર્યાયમાં અભાવ છે. એ જ એક્ઝામ્પલ આપણે અહીંયા લઈએ છીએ. શુદ્ધ જ્ઞાનમાં પ્રાગભાવ અને પ્રધ્વંસ ભાવ બતાવો. તો આ આપણે બતાવ્યો. જો આન્સર, શ્રુત જ્ઞાનનો મતિ જ્ઞાનમાં પ્રાગભાવ છે અને શુદ્ધ જ્ઞાનનો કેવલ જ્ઞાનમાં પ્રધ્વંસ ભાવ છે. હવે અહીંયા શું આન્સરમાં સમજાવે છે એ સમજો. આપણે પહેલા જ્ઞાનના ભેદ પ્રભેદ જોયા હતા, ત્યારે મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન એ બધું આપણે ભણ્યા હતા. ત્યારે પણ કોઈક વસ્તુ આપણે જાણીએ તો એમાં એક ક્રમ પડે છે, એ ઇટ હેપન્સ ક્રોનોલોજીકલી. કોઈ પણ વસ્તુ આપણે જાણીએ ઇટ ડઝન્ટ હેપન ઇન અ સ્પર ઓફ અ મોમેન્ટ, કેમ કે આપણું જ્ઞાન જે છે એ થોડું સ્લો છે. આપણું જ્ઞાન થોડું સ્લો છે, એટલે કંઈક પણ વસ્તુ જાણવી હોય તો અવર જ્ઞાન ટેક ટાઈમ. કે સપોઝ સડનલી આઈ વિલ પોઈન્ટ ટુ સમથિંગ, આઈ એમ ઇન હિયર, આપણે આ બધા રૂમમાં બેઠા છે, તો યુ આર લુકિંગ એટ મી, આઈ એમ લુકિંગ એટ યુ, રાઈટ? હવે સડનલી આપણે કઈ વસ્તુને પોઈન્ટ કરીએ, જો ઉપર સ્પીકર, રાઈટ? તો આપણી સડનલી નજર ઉપર જાય. હવે નજર ઉપર જાય એટલે પહેલા તો આપણને ખાલી આ કલર દેખાય, એ ગ્રે કલર છે. પછી એમાં આપણે ટ્રાય કરીએ ફાઇન્ડ કરવાની કે ક્યાં છે સ્પીકર. પછી આપણને મળે કે હા જો અહીંયા સ્પીકર છે. પછી આપણને રિયલાઇઝ થાય કે આનો કલર જરાક અલગ છે બાકી બધા કરતા. પછી આપણને વધારે જોઈએ એટલે રિયલાઇઝ થાય કે હા જો આટલું મોટું છે. પછી એમાં ઓલું બોસ લખેલું છે, આપણને જ ફીલ થાય છે કે નહીં? કે આ મને જાણવામાં ક્રમ પડે છે. ખ્યાલ આવે છે કે નહીં? ઓકે, તો સૌથી પહેલું જે આંખેથી જોયું એને કહેવાય દર્શન. આમ એક સામાન્ય પ્રતિભાસ થાય. પછી એમાં જાણપણું થાય કે આ છે શું, તો ખબર પડે આ સ્પીકર છે, એને કહેવાય મતિ જ્ઞાન. હવે એ જે જાણ્યું, હવે આપણું બ્રેન એટલે આપણું જ્ઞાન એટલું સેન્સિટિવ છે કે આ જે જાણ્યું ને, હવે એનાથી કંઈક પેરેલલ થિંકિંગ કરવા લાગે છે કે અરે આવું સ્પીકર તો મારા ઘરે બી છે, અથવા અરે આવું સ્પીકર મારા ઘરે હોત તો કેવી મજા આવે. કરતા ને, વોટ એવર મે બી ધ પેરેલલ થિંકિંગ, પણ આપણું જીવ એ પેરેલલ થિંકિંગ કરવા માંડે. આ પેરેલલ થિંકિંગ ને કહેવાય શુદ્ધ જ્ઞાન. તો અહીંયા એક્ઝામ્પલમાં શું કહે છે કે આ જે ક્રમ જે પડે છે એ ક્રોનોલોજીમાં થાય છે. તો પહેલા મતિ જ્ઞાન થયું, પછી શુદ્ધ જ્ઞાન થયું, પણ મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાનમાં આપસમાં અભાવ છે. આ ખ્યાલ આવે છે? શું અહીંયા વાત ચાલે છે? હવે કોઈ જીવ પોતાના આત્મામાં લીન થઈ જાય અને પોતાના આત્માનો વિચાર કરે છે ને, તો એ શુદ્ધ જ્ઞાન છે. એમાંથી એમને કેવળ જ્ઞાન પ્રગટ થઈ જાય. તો શુદ્ધ જ્ઞાન ઇઝ પ્રેઝન્ટ, ફ્યુચરમાં કેવળ જ્ઞાન, પાસ્ટમાં મતિ. નથી અભાવ નહીં. જે મોમેન્ટ પર મતિ જ્ઞાન છે એના પછીના મોમેન્ટ પર શુદ્ધ જ્ઞાન. ઇટ કીપ્સ ઓન સ્લીપિંગ. આપણને શું લાગે છે કે આપણે અહીંયા જોઈએ છે, બરાબર? તો આપણે જોઈએ છે, તો સપોઝ આ બ્લેક વોલ જોઈ, પછી આમ ફર્યો તો આ વ્હાઈટ વોલ જોઈ, પછી આમ ફર્યો તો આ વ્હાઈટ વોલ જોઈ, આપણને લાગે છે આપણી આંખો કન્ટિન્યુઅસલી કામ કરે છે. પણ એકચ્યુઅલી એવું નથી. એ જ્ઞાન એટલું ફાસ્ટ ચેન્જ થાય છે કે વી ફીલ કે આ બધું એક સાથે જણાય છે. પણ એકચ્યુઅલી એટ અ મોમેન્ટ જીવ એક વસ્તુ ગ્રાસ કરે છે, એને એનાલાઇઝ કરે છે, બીજી વસ્તુ ગ્રાસ કરે છે, એમાં પાછો થોટ પ્રોસેસ જો બીજે ક્યાંય વયા જાય તો આ સામેનું દેખાતું જ નથી. એવું થાય છે કે નહીં? કે રસ્તામાં ચાલતા હોય અને આપણે એક ઓટો જોઈ અને એનાથી આપણે બચી ગયા, પછી આપણે આગળ ચાલવા માંડ્યા. હવે પછી કેટલાય વ્હીકલ વયા ગયા, આપણને કઈ થોડી ભાન રહે છે કે શું વયું ગયું. કેમ કે ત્યારે શુદ્ધ જ્ઞાન ચાલે છે કે ત્યાં આ ઓટોથી કંઈક બીજું પેરેલલ થિંકિંગ કરવા લાગ્યા. ચાલો, જો જ્યાં શુદ્ધ જ્ઞાન છે ત્યાં મતિ જ્ઞાન નથી, એકબીજાને ક્રમિક થાય છે. તો આ એક્ઝામ્પલ સમજાઈ ગયું. શુદ્ધ જ્ઞાનમાં મતિ જ્ઞાનનો અભાવ, એ કયો અભાવ છે? પ્રાગનો, વર્તમાનમાં ભૂતકાળનો અભાવ. અને શુદ્ધ જ્ઞાનમાં કેવળ જ્ઞાનનો અભાવ એ કયો છે? એ પ્રદ્વંસ. આગળ નેક્સ્ટ એક્ઝામ્પલ, વેરી સિમિલર. દહીંને વર્તમાન પર્યાય તરીકે લઈએ તો તેનો પ્રાગભાવ કયો અને પ્રદ્વંસાભાવ કયો? તો દૂધમાંથી દહીં બનાવ્યું અને દહીંને વલોવીને છાશ બનાવે અથવા માખણ બનાવે અથવા ઘી બનાવે તો ઘણા બધા પ્રદ્વંસાભાવ છે. દહીંનો પૂર્વ પર્યાય છે દૂધ છે, તેમાં દહીંનો અભાવ છે. હવે જો આઈ એમ ગોઈંગ ટુ કોમ્પ્લિકેટ થિંગ્સ, આપણે અત્યારના વર્તમાનમાં સપોઝ આપણી પાસે એક તપેલું દૂધ છે, એક તપેલું આપણી પાસે દૂધ છે, ઇમેજિન કરો. એ દૂધનો ઓઇલી કમ્પોનન્ટ છે કે નહીં? પેલા તમે દૂધવાળાને ત્યાં જાઓ તો દે હેવ અ મીટર, ખ્યાલ છે? દે હેવ અ ફેટ મીટર, ફેટ કન્ટેન્ટ મીટર. દે પુટ ઇટ ઇનસાઇડ અને જુએ કેટલું ફેટ કન્ટેન્ટ છે. સો નાવ યુ કેનોટ સી, તમે પાણી નાખીને યુ કેનોટ ફૂડ એનીબડી. યુ કેન બાય દેટ મીટર એનીવેર. તો એ ફેટ કન્ટેન્ટ મીટર એ શું માપે છે? એ દૂધની અંદર કેટલો ઘીનો કમ્પોનન્ટ છે એ માપે છે કે નહીં? બરાબર ને? કેમ કે એ જે ફેટ કન્ટેન્ટ છે ઈ જ ઇવેન્ચ્યુઅલી ઘી બનવાનું છે, કરેક્ટ? કેમ કે બાકીનું જે વોટરી કમ્પોનન્ટ છે એ તો કઈ ઘી બનવાનું નથી. તો માય ક્વેશ્ચન ઇઝ કે એ દૂધમાં વર્તમાનમાં ઘી છે કે નહીં? એક મિનિટ, લેટ મી ગો વન બાય વન. તમને શું લાગે છે? ઓકે, અહીંયા તમને શું લાગે છે? નથી. તમને શું લાગે છે? નથી. નથી. પાછળ છે અને નથી. પર્યાય વાઇઝ ઇટ ઇઝ ઇન દૂધ ફોર્મ. તો ઘી ઇઝ ઇન વોટ ફોર્મ? ઓકે, અહીંયા યુ આર ઓન અ રાઈટ ટ્રેક. અહીંયા શું છે? હા, મારો ક્વેશ્ચન છે કે એમાં ઘી છે કે નહીં? અન્યને અભાવ ને હમણાં જ આખો કન્ફ્યુઝ છે, એ જુદી વાત છે. તમારી વાત સાચી છે પણ એ જુદી. જો આના બે આન્સર આવી છે, એના બે આન્સર આવી છે. કેમ કે વર્તમાનમાં એ દૂધ ફોર્મમાં છે, બરાબર? અને એમાં ઘી કઈ રીતે છે? ઘી પોટેન્શિયલી શક્તિ રૂપે છે. ઘી વર્તમાન ફોર્મમાં નથી, ખ્યાલ આવે છે ને? તો તમારે ક્લેરિફિકેશન પૂછવું જોઈતું હતું મને કે આ કયા એંગલથી તમે ક્વેશ્ચન પૂછો છો. ચાલો, ના ના, સી ભવિષ્ય પર્યાયમાં એ ઘી થશે, વર્તમાનમાં એ દૂધમાં છે. તો વર્તમાનના દૂધમાં ભવિષ્યની ઘીની પર્યાયનો અભાવ છે. ફ્રોમ ધેટ એંગલ આમાં વર્તમાનમાં ઘી છે જ નહીં. ખ્યાલ આવે છે કે વર્તમાનના દૂધનું ફોર્મ જુદું છે અને ઓલું ઘીનું ફોર્મ જુદું છે. હા, દેટ ઇઝ અ ક્વેશ્ચન વી રેઝ ઇન ધ વેરી ફર્સ્ટ ક્લાસ, રાઈટ? I will come to that. Let's finish this example. ઘી નું અસ્તિત્વ કઈ રીતે છે? સ્વભાવે છે, પર્યાય તરીકે નથી. એટલે પર્યાય તરીકે એમાં ઘી નો અભાવ છે. હા, અહિયાં છે ને, જે ઘી જે છે એ દ્રવ્ય ગુણ રૂપે છે અને વર્તમાનમાં પર્યાય દૂધ તરીકે છે. ખ્યાલ આવે છે? એક રીતે કહો તો ઘી છે પણ કેવી રીતના છે કે સ્વભાવથી, અને એક રીતે કહો તો ઘી નથી, કેવી રીતના નથી? પર્યાયથી. તો અહીંયા વાત એની ચાલે છે, અભાવમાં પર્યાયોની વાત ચાલે છે. ખ્યાલ આવે છે? તો જો અહીંયા એક્ઝામ્પલ તરીકે શું છે કે દહીંમાં તમે અપ્લાય કરો તો દહીંની પૂર્વ પર્યાય દૂધ, અને તેથી દહીંમાં દૂધની પર્યાયનો અભાવ છે. ખ્યાલ આવે? દહીંની વર્તમાન પર્યાયમાં દૂધની વર્તમાન પર્યાયનો અભાવ, અને છાશ એ દહીંની ભવિષ્યની પર્યાય છે. તો વર્તમાન દહીંની પર્યાયમાં છાશની પર્યાયનો અભાવ એ પ્રધ્વંસ અભાવ છે. હવે જો એક ક્વેશ્ચન આપણે પહેલા ઉપાડ્યો હતો ફર્સ્ટ ક્લાસમાં, કે ડેફિનેશન કેવી રીતના છે પ્રાગભાવ અને પ્રધ્વંસ અભાવની, વર્તમાન પર્યાયનો પૂર્વ પર્યાયમાં અભાવ અથવા વર્તમાન પર્યાયનો ભવિષ્યની પર્યાયમાં અભાવ. ઉલટું કેમ નો કીધું? પૂર્વની પર્યાયનો વર્તમાનમાં અભાવ અને ભવિષ્યની પર્યાયનો
વર્તમાન.
બરાબર, ઓકે, હાફ કરેક્ટ. ના, એ બરાબર નથી, એ બરાબર નથી. કમ્પેરિઝન માટે યુ કેન ઇવન ડુ અધરવાઇઝ એન્ડ ઇટ વિલ સ્ટીલ બી સિમેટ્રિક. ખ્યાલ આવે ને? આ આન્સર હાફ રાઈટ છે. આપણું પ્રયોજન તેની સાથે છે, વર્તમાન સાથે, કેમ કે જે પાસ્ટ છે ધેટ વી કેનોટ ચેન્જ, ઇટ્સ ઓલરેડી ગોન. ભવિષ્ય હજી આવ્યું જ નથી. તો આપણું પ્રયોજન, આપણું જે મેઇન બેનિફિટ, આપણે કામ જે કરવાનું હોય એ વર્તમાનમાં કરવાનું. તો વર્તમાનમાં કોઈ પહેલાનો ઇન્ટરફિયરન્સ થાય છે કે નહીં? નથી થતું. હા, કોઈ પ્રિઝમ્પશન નથી. વર્તમાનની પર્યાય ફ્રેશ ઉત્પન્ન થાય છે, અને દરેક સમયે આપણું જ્ઞાન અથવા આપણી જીભ જે બીજા એફર્ટ, બીજા ગુણોની પર્યાય બધી સ્વતંત્ર છે. પહેલાની પર્યાયનું મિથ્યાત્વ વર્તમાનની પર્યાયને અફેક્ટ કરતું નથી. વર્તમાનની પર્યાયમાં જીવ નવું મિથ્યાત્વ ઉત્પન્ન કરીને પાછો દુઃખી થાય, એ બીજી વસ્તુ થઈ ગઈ. હવે મૂળ પ્રયોજન વર્તમાન સાથે હોવાથી, એટલે આખું રેફરન્સ પોઈન્ટ વર્તમાનને આપે છે, રાઈટ? એ તો થયો એક આન્સર. હવે સેકન્ડ આન્સર, પૂર્વની પર્યાયનો વર્તમાનમાં અભાવ કહીએ, એ ખાલી પ્રાગભાવને જ લઈએ તો ક્લિયર થાય. વર્તમાનનો પૂર્વમાં અભાવ એમ કહેવાથી શું બેનિફિટ થાય? જો કોઈ એક્ઝામ્પલ લઈએ, દૂધ અને દહીંનું જ લઈએ તો ઈઝી પડે, કે વર્તમાનમાં દહીં છે, પહેલા દૂધ હતું, રાઈટ? હવે પહેલા પણ દહીં હતું અને વર્તમાનમાં પણ દહીં છે. જો પ્રાગભાવને ન માનીએ તો એમ થઈ જાય ને કે હમણાંનું દહીં એઝ પર ડેફિનેશન વર્તમાન પર્યાયનો પૂર્વ પર્યાયમાં અભાવ. તો આ દહીં હમણાં તો છે જ, પહેલા પણ હતું, એની પહેલા પણ હતું, એની પહેલા પણ હતું, એની પહેલા પણ હતું, એમ થાય કે આ જે વર્તમાનનું જે કાર્ય થઈ રહ્યું છે એ અનાધિકાળથી ચાલુ છે. શ્રદ્ધામાં નહીં, આ તો ખાલી વર્તમાનની પર્યાયમાં જે પણ કાર્ય ચાલુ છે, જ્ઞાન, શ્રદ્ધા, ચારિત્ર, જે પણ બધું કાર્ય અનાદિનું ઠરે. ખ્યાલ આવે? વર્તમાનની પર્યાયમાં થનારું કાર્ય અનાદિનું ઠરે. એટલે જીવ વર્તમાનમાં મિથ્યા દ્રષ્ટિ છે તો અનાદિનો મિથ્યા દ્રષ્ટિ થશે. હવે જે ભગવાન થઈ ગયા તો એ અનાદિના ભગવાન હોવા જોઈએ. ખ્યાલ આવે છે કે નહીં? જો ન માનીએ તો શું પ્રોબ્લેમ થાય? હવે સેમ પ્રધ્વંસા ભાવ ન માનીએ તો જે મિથ્યા દ્રષ્ટિ છે તો અનાદિકાળ સુધી, હવે અનંત કાળ સુધી મિથ્યા દ્રષ્ટિ જ રહેશે. હા, જે સિદ્ધ છે વર્તમાનમાં તો એ અનાદિના સિદ્ધ જ રહેશે, અને જે મુનિરાજ છે બિચારા તો વચ્ચે જ લટકેલા રહેશે અનાદિ. જોકિંગ અસાઇડ, ખ્યાલ આવે છે? આ પ્રાગ ભાવ અને પ્રધ્વંસા ભાવ ન માને તો શું પ્રોબ્લેમ આવે? હવે જો ઓપોઝિટ લઈએ તો શું ચેલેન્જ થાય જોઈએ? આપણું પ્રયોજન વર્તમાન સાથે. હવે પૂર્વ પર્યાયનો વર્તમાનમાં અભાવ લઈએ, પૂર્વ પર્યાયનો વર્તમાનમાં અભાવ લઈએ તો દેટ મીન્સ, ના ના ના, વર્તમાનમાં દહી દહીંના ફોર્મમાં છે અને પૂર્વ પર્યાયમાં કેવું હતું? દૂધના ફોર્મમાં. હવે જો ઊંધી પરિભાષા ન માનીએ તો દૂધનો વર્તમાનમાં સદભાવ થાય. ખ્યાલ આવે છે? ઊંધી પરિભાષા શું છે? કે પૂર્વ પર્યાયનો વર્તમાનમાં અભાવ. હવે એ ન માનીએ તો શું થાય? કે વર્તમાનમાં દૂધ પણ થઈ જાય ને દહીં પણ થઈ જાય. ખ્યાલ આવે? તો હવે આને પ્રધ્વંસા ભાવમાં લગાવો તો શું થાય? કે છાશ થઈ જાય, ઘી થઈ જાય, તો શું થાય? વર્તમાનમાં એ જ પુદ્ગલ બધા જ ફોર્મમાં પ્રેઝન્ટ છે. ખ્યાલ આવે છે ને? વિચ ઇઝ કમ્પ્લીટલી એબ્સર્ડ. ઇટ ઇઝ કમ્પ્લીટલી એબ્સર્ડ. ખ્યાલ આવે છે કે નહીં? પ્લસ બીજો પ્રોબ્લેમ શું છે? હા, એટલે એ જ જીવ નિગોદમાં પણ છે, મનુષ્યમાં પણ છે, સિદ્ધમાં પણ છે. ઇટ ઇઝ કમ્પ્લીટલી એબ્સર્ડ. પણ જે મેઇન આપણે પ્રયોજન શું છે આ પ્રાગ ભાવ અને પ્રધ્વંસા ભાવ જાણીને, કે પૂર્વની પર્યાયમાં કોઈ જીવ મિથ્યા દ્રષ્ટિ હતો તો એને દૂર કરીને વર્તમાનમાં સમ્યક દર્શન આદિ પ્રગટ કરી શકે, ભવિષ્યમાં કેવળ જ્ઞાન આદિ પ્રગટ કરી શકે. આપણે તો મેઇન એ જાણીને બેનિફિટ છે ને. ઊંધી પરિભાષા કરીએ તો એ પરિભાષા બેસતી નથી, કેમ કે ઊંધામાં બધું કોન્ટેક્ટ ખાલી વર્તમાનમાં જ આવી જાય છે. ખ્યાલ આવે છે કે નહીં? ખ્યાલ આવે છે કે નહીં? કે ઊંધી પરિભાષામાં ભૂતકાળનું ને ભવિષ્યકાળનું કંઈ ક્લેરિફિકેશન નથી, ખાલી વર્તમાન પર જ બધું આવે છે. આ બધું વર્તમાનમાં આવી ગયું, આ બધું વર્તમાનમાં આવી ગયું. ખ્યાલ આવે છે? તો જીવ પહેલા મિથ્યા દ્રષ્ટિ હોય તો વર્તમાનમાં તો મિથ્યા દ્રષ્ટિ પણ છે, સમ્યક દ્રષ્ટિ પણ છે ને કેવડી પણ છે, એમ થઈ જાય. વિચ ઇઝ નોટ કરેક્ટ. એટલે દેટ એક્સપ્લેનેશન ઇઝ ઇરરેલેવન્ટ. એટલે પરિભાષા બી ઇરરેલેવન્ટ છે. પેલું મેથેમેટિક્સ નો કોઈ થિયરમ લઈએ ને તો આપણે શું કરીએ, એને ઓલું કરીએ ને કે આપણે ઇન્વર્સ ને પહેલા લઈએ અને પછી જોઈએ. જયારે આ કન્ડિશન તો ક્યારે બેસતી જ નથી. એટલે લખીએ હેન્સ પ્રૂવડ કે ઓલું પહેલાનું અસમ્પ્શન પણ રોંગ હતું. ખ્યાલ આવે છે? એટલે આ સમજાય છે? એક તો આપણું કામ સેનાથી છે, વર્તમાનથી છે, અને આપણે વર્તમાનમાં સમ્યક દર્શન આદિ ગુણો પ્રગટ કરવા છે. એટલે ભૂતકાળને એનાથી સેગ્રીગેટ કરવા માટે અને ભવિષ્યને સેગ્રીગેટ કરવા માટે પરિભાષા શું લીધી? કે વર્તમાનનો પૂર્વમાં અને વર્તમાનનો ભવિષ્યમાં. આ ખ્યાલ આવે છે? ઓકે. હા
બોલો.
ના, જો આનો રેફરન્સ પદાર્થથી નથી, આનો રેફરન્સ પર્યાય છે. પણ કોઈ પણ એક દ્રવ્યની વર્તમાન અને ભૂતકાળ અને ભવિષ્યની પર્યાય છે. હા, એ ત્યાં ડેફિનેશન અભાવમાં શું લખ્યું છે? એક પદાર્થનું બીજા પદાર્થમાં આવે, કેમ કે ત્યાં એમને ક્લેરિફાય કરવું નથી કે આ દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે. કેમ કે ચાર અભાવની જનરલ પરિભાષા છે ને, જો આપણે પહેલા એ જોયું કે આ પ્રાગ ભાવ અને પ્રધ્વંસા ભાવ એ પર્યાયમાં લાગુ પડે છે. ફરીથી લખી નાખે, પ્રાગ ભાવ અને પ્રધ્વંસા ભાવ આ બે કોઈ પણ એક દ્રવ્યની પર્યાયમાં લાગુ પડે છે. બરાબર. પછી ત્રીજું આવશે અન્યોન્યા ભાવ. હવે આપણે એ જોવાના છે અન્યોન્યા ભાવ. હા શેમાં લાગુ પડે છે?
હા કોઈ પણ બે દ્રવ્ય, પણ કયા બે? કોઈ પણ પુદ્ગલ ઓનલી, કોઈ પણ બે પુદ્ગલ દ્રવ્ય અને એની પણ વર્તમાન પર્યાય ઓનલી.
ખ્યાલ આવે? હવે આ સુકામ ને એનું શું એ બધું આપણે જોશું થોડીક વારમાં.
પર્યાય સીમાં લાગુ પડી કે ભૂત, વર્તમાન અને ભવિષ્ય,
પ્રાગભાવ ને પ્રધ્વંસભાવ. અન્યોન્ય ભાવ શું છે? એ કોઈ પણ બે પુદ્ગલ દ્રવ્ય ની પણ પર્યાયમાં જ લાગુ પડે છે. ઇટ સ્ટીલ ડઝન્ટ અપ્લાય ટુ દ્રવ્ય ઇટસેલ્ફ.
ફોર્થ ઇઝ અત્યંત ભાવ, અને ધીસ અપ્લાય ટુ કોઈ પણ બે દ્રવ્ય ઇટસેલ્ફ.
ખ્યાલ આવે છે? તો હવે તમારે અભાવની જનરલ પરિભાષા કરવી હોય તો તમે દ્રવ્ય શબ્દ બી ન વાપરી શકો અને પર્યાય બી ન વાપરી શકો. ગુણ તો ઓબ્વિયસલી ન વાપરી શકો, તો શું વાપરો? એટલે પદાર્થ વાપરો, કે કોઈ પણ એક પદાર્થનો બીજા પદાર્થમાં અભાવ. અહીંયા પદાર્થ એટલે ઇઝ અ દ્રવ્ય ઓર ગુણ ઓર પર્યાય, એમ સમજી લો. બરાબર? હા ના, આપણે શું એમાં કેવી રીતના સમજવાનું કે વર્તમાનમાં એ દૂધના ફોર્મમાં છે તો એ દૂધનો ભવિષ્યની ઘીની પર્યાયમાં અભાવ. આપણે એવી રીતના લેવાનું એક્ઝામ્પલ, તો એવી રીતના એક દેશ સમજાવવા માટે છે. પરિભાષા ઓલવેઝ એવી રીતના દેવાની કે વર્તમાનનો ભવિષ્યમાં અભાવ. અથવા તમારે ઘીને લેવું હોય તો પ્રાગભાવ લગાવવાનું કે વર્તમાનમાં ઘી છે એ પહેલાના દૂધના ફોર્મમાં અભાવ. ઇધર પ્રાગભાવ ઓર પ્રધ્વંસભાવ વી ચૂઝ ડિપેન્ડિંગ ઓન કે આપણે કઈ સિચ્યુએશનને પ્રેઝન્ટ રાખીએ છીએ. હવે જો આને આ બધું સમજીને આપણને ફાયદો શું થયો પ્રાગભાવ ને પ્રધ્વંસભાવ? એક ફાઇનલ મેસેજ બિફોર વી ગો ટુ અન્યોન્ય. પ્રાગભાવ ને પ્રધ્વંસભાવ જાણીને આપણને એ ફાયદો થયો કે વર્તમાન પર્યાય એ કમ્પ્લીટલી સ્વતંત્ર છે. એ કોઈ પાસ્ટ પર ડિપેન્ડ નથી કરતી કે ના કોઈ ફ્યુચર પર ડિપેન્ડ કરે છે. બરાબર? તો વર્તમાનમાં આપણે જે કાર્ય કરવાનું છે એ કાર્ય પણ કોઈ પાસ્ટ કે ફ્યુચર પર ડિપેન્ડન્ટ નથી. માટે જીવે કોઈ પાસ્ટ પર્યાયને લઈને દુઃખી ન થવું અને કોઈ ભવિષ્યની પર્યાયો લઈને બહુ એક્સપેક્ટેશનમાં બેસી ન જવું. બરાબર? જેવી રીતના ભવિષ્યમાં મારે પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા બનવું છે અને એ એક્સપેક્ટેશન લઈને હું હમણાં જ બેસી જાઉં, ભલે એના માટે બધી એફર્ટ કરીશ, પણ જીવ જે એની પાછળ ઓવર જે ઓલું વિચાર કરવા લાગે છે ને અહીંયા એની ના. સી ઇટ ડઝન્ટ મીન કે યુ ડોન્ટ પ્લાન યોર ફ્યુચર. લેટ સે યુ આર પ્લાનિંગ યોર ફ્યુચર કે આપણે સપોઝ યુ વોન્ટ ટુ બીકમ સો એન્ડ સો, હાઉ મચ ટાઈમ ઇટ ટેક્સ ટુ પ્લાન? એક મોમેન્ટમાં પતી ગયું ને, પછી હવે બાકીના ટાઈમમાં એ પછી શેખ ચીલીના વિચારો થઈ જાય. ખ્યાલ આવે? વેન યુ કીપ ઓન ગોઈંગ ઇન ધેટ રટ, અરે મારે તો, અરે મારે તો, અને જો એ ન થાય તો પછી દુઃખમાં કે અરે હું તો આમ ન થયો, અરે હું તો આમ ન થયો. ખ્યાલ આવે છે? આવા જે પરિણામ જે એક રટના ચાલ્યા કરે છે એ રટના પરિણામોને દૂર કરવા માટે આ પ્રાગભાવ અને પ્રધ્વંસભાવ ઇઝ વેરી વેરી હેલ્પફુલ. કેમ કે વર્તમાન પર્યાયનો ભવિષ્યમાં અભાવ છે, એ પર્યાય તો મેં અત્યારથી કંટ્રોલ નથી કરી શકવાનો, તો પછી અત્યારના શું એના માટે દુઃખી થવું? એના માટે જે પૂરતી એફર્ટ છે આપણે કરીએ છીએ. સપોઝ હવે આપણે ડોક્ટર થવું હોય અને તમે કોમર્સ લઈને બેસો તો ક્યારે થાવ? ક્યારે નો થાવ ને? તો કોમર્સ થવા માટે બુદ્ધિપૂર્વક આપણે એફર્ટ શું કરી? સોરી, ડોક્ટર થવા માટે કે આપણે સાયન્સમાં ગયા. બરાબર? એના માટે જે પણ એફર્ટ છે આપણે કરીએ છીએ, પણ પછી છે ને સમ પીપલ ઇવન હેવ એન હેબિટ કે સપોઝ હું કોમર્સમાં ગયો હોત તો મેં આમ કર્યું હોત, પછી મેં આમ કર્યું હોત. એટલે જે વસ્તુ હવે થવાની જ નથી તો એના શું કામ વિચાર કરવા? રાઈટ? દેન સમ પીપલ ઇવન હેવ એકદમ કમ્પ્લીટલી આઉટરેજિયસ થિંકિંગ કે સપોઝ આઈ વોઝ અ સુપરમેન તો આમ કરી નાખો, તેમ કરી નાખો. હવે જે વસ્તુ ક્યારે ફિઝિબલ નથી, આ ખ્યાલ આવે છે ને? તો આવા એકદમ રોંગ કે એકદમ ફાલતુના વિચાર કરીને ડોન્ટ વેસ્ટ યોર પ્રેઝન્ટ. આ પ્રધ્વંસા ભાવને જાણીને આપણને આ ફાયદો થાય છે. રાગ ભાવ ને જાણીને શું ફાયદો થયો? કે હવે પાસ્ટમાં જે પણ થઈ ગયું, આપણે એટલીસ્ટ જે આપણે જૈન ધર્મમાં આવ્યા છે અને જે ભેદ વિજ્ઞાન આદિ સમજતા થયા છે, એને તો એટલું પક્કું સમજી લેવું જોઈએ કે વર્તમાનમાં આપણને જે પણ સંયોગો કે જે પણ સિચ્યુએશન બની રહી છે, એ સિચ્યુએશન પૂર્વકર્મને આધીન છે. તો હવે આપણે એને જ લઈને દુઃખી થઈએ કે અરે કાશ મેં, સપોઝ કાશ મેં ટ્વેલ્થમાં એવું ડિસિઝન લીધું હોત કે હું અહીંયા નહીં ને હું ત્યાં ગયો હોત તો આજે મારું કરિયર આખું ડિફરન્ટ હોત, અને મેં આમ કર્યું હોત, મેં તેમ કર્યું હોત. યુ આર કીપ ઓન ગોઈંગ ઇન ધ સેમ થોટ પ્રોસેસ અગેન એન્ડ અગેન. વર્તમાનમાં જીવતા શીખવું જોઈએ. ચાલે જે પણ વસ્તુ આપણને મળી છે એમાં સમજા ધારણ કરીને વર્તમાનમાં એ સંયોગોનો ઉપયોગ કરીને જે પણ પુરુષાર્થ આપણે કરી શકીએ એ કરવા લાયક છે. ખ્યાલ આવે? આ પ્રાગ ભાવ અને પ્રધ્વંસા ભાવને સમજીને આ આપણને મેઇન બેનિફિટ. ચલો આગળ વધતું. હવે પાસ્ટની વસ્તુ વિચારીને દુઃખી ન થવું, આ સૌથી મોટું બોધ વચન છે. આપણે જેને ઇન્ટ્રોસ્પેક્શન આદિ કહીએ છીએ ને, એ ઇન્ટ્રોસ્પેક્શન કરતા કેટલી વાર લાગે? અગેન ધ સેમ થિંગ. જેવી રીતના ફ્યુચર પ્લાનિંગ કરીએ છીએ એ પ્લાનિંગ કરતા મોમેન્ટ લાગે છે, એવી રીતના ઇન્ટ્રોસ્પેક્શન કરતા એ મોમેન્ટ જ લાગે છે. કે સપોઝ હા આ ભાવ બરાબર હતા, આ નહોતા બરાબર, આ નહોતા કરવા જોઈતા, હવે નહોતા કરવા જોઈતા, પતી ગયું ને, હવે એને ને એને પાછું વિચાર કરીને પાછું એમાં ને એમાં રહીને એ ઉલટા આપણે ખાલી વધારે કર્મ બાંધીએ છીએ. એનાથી આગળ વધીને જ્યાં જીવ પુરુષાર્થમાં આગળ જોડાય છે તો એ સાચું ફળ પામી શકે. ચાલો આગળ. હા આ તો નોર્મલ સાયન્સ, મેનેજમેન્ટ સાયન્સ છે, એ જ આપણા શાસ્ત્રમાં તો હજારો વર્ષો પહેલા લખી દે. ચાલો થર્ડ, આપણે આજે અહીંયા થર્ડ અભાવ જોવાના છે, અન્યોન્ય અભાવ. હવે જો અન્યોન્ય અભાવ થોડો સ્પેશિયલ અભાવ છે. પહેલા એને આપણે ફોર્થ ની પરિભાષા જોઈએ, એ તો બહુ ઈઝી છે. ફોર્થ અત્યંત અભાવ કોને કહેવાય? એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અભાવ. અહીંયા શું કીધું? કોઈ પણ એક દ્રવ્યની બે પર્યાયમાં આપસમાં અભાવ. અહીંયા શું કહે છે? કોઈ પણ બે દ્રવ્યમાં જ અભાવ, ઝંઝટ જ નહીં જોઈએ, મગજમારી જ નહીં. ખ્યાલ આવે છે? માય પોઈન્ટ ઇઝ, તો બધું જ કવર થઈ ગયું ને. છ દ્રવ્યમાં આપસમાં અભાવ છે અને કોઈ પણ એક દ્રવ્યની બધી પર્યાયોમાં પણ અભાવ છે, તો હવે બચ્યું શું? તો આ પછી વચમાં હજી એક શું કામ નાખ્યું? એક દ્રવ્યની અંદર જે બે પર્યાયો છે એને તો અહીંયા લઈ લીધું. કોઈ પણ બે દ્રવ્યની વર્તમાન પર્યાય અત્યંત અભાવમાં આવી ગઈ, કેમ કે બે દ્રવ્યમાં જ અભાવ છે. બે દ્રવ્યમાં જ અભાવ છે. ઓકે, વોટ આર યુ સેઇંગ? ના, ઓકે, લેટ મી ક્લેરિફાય ધેટ. અત્યંત અભાવ કોઈ પણ બે દ્રવ્યમાં અભાવ છે, તો ઇવન બે જીવની વચ્ચે એ પણ અભાવ, દેટ ઇઝ અત્યંત અભાવ. ખ્યાલ આવે? કોઈ બે જીવની વચ્ચે અભાવ, દેટ ઇઝ અત્યંત અભાવ. કોઈ બે પુદ્ગલ દ્રવ્યની વચ્ચે અભાવ, એ પણ અત્યંત અભાવ. એક મિનિટ, આપણે આવીએ છીએ, એ કરતા પણ નથી. બે પુદ્ગલ દ્રવ્યની વચ્ચે અભાવ એ પણ અત્યંત અભાવ છે. બે કાળ દ્રવ્ય તો છે, અરે સોરી, બે કાળાનો એની વચ્ચે તો કઈ ક્યારે પ્રોબ્લેમ આવતો જ નથી. જીવ ને પૂતગલ વચ્ચેનો અભાવ એ પણ અત્યંત અભાવ. ખ્યાલ આવે છે? સી, આ સમજો, કોઈ પણ બે દ્રવ્ય વચ્ચે અભાવ અહીંયા કવર કરી લીધા, કોઈ પણ એક દ્રવ્યની પર્યાયોના અભાવ અહીંયા કવર કરી લીધા. હવે બચ્યું શું? હવે બચ્યું પૂતગલ દ્રવ્ય, કેમ કે એમાં એક સ્પેશિયલ ક્વોલિટી છે. એમાં સ્પેશિયલ ક્વોલિટી શું છે? કે પૂતગલ દ્રવ્ય એ કાં તો પરમાણુ રૂપે પણ રહે છે, કાં સ્કંદ રૂપે બી થઈ શકે છે. આ તો પરમાણુ રૂપે રહે છે, તો સ્કંદ રૂપે બી થઈ શકે છે. એટલે પૂતગલ દ્રવ્યમાં એવી એક સ્પેશિયલ કેરેક્ટરિસ્ટિક છે કે એ તમને કન્ફ્યુઝ કરવા માટે કેપેબલ છે. આઈ એમ જોકિંગ, આઈ હેવ ટુ સે ધીસ ઇઝ અ જોક. ઓકે, પુદ્ગલ દ્રવ્યમાં એવી કેપેબિલિટી છે કે એ સ્કંદ રૂપે પરિણમી શકે. તો શું થાય છે, કોઈ પણ એક પરમાણુ ક્યારેક તો આ પેન રૂપે થઈ જાય છે, ક્યારેક એમાંથી છૂટું પડીને વળી પાછું ડસ્ટર રૂપે થઈ જાય છે. આ જેવી રીતના આપણે પેનને અહીંયા લખી તો આ પરમાણુ અહીંયા આવી ગયા ને, હવે એ પરમાણુ ને આનાથી સુદામાં વયા ગયા, ખ્યાલ આવે છે ને. તો આ પરમાણુ એક સ્કંદમાંથી બીજા સ્કંદમાં જવા માટે કેપેબલ છે, ખ્યાલ આવે છે. ઓકે, તો હવે આપણે ગાડી ચાલુ કરીએ છે અને પેટ્રોલ મળે છે તો શું થાય છે, એ પરમાણુઓ જે પેલા પેટ્રોલના સ્કંદમાં હતા ત્યાંથી છૂટા પડ્યા, એન્જિનમાં બળ્યા અને પછી હવામાં ભળી ગયા, એટલે એક સ્કંદમાંથી બીજા સ્કંદમાં જોડાઈ ગયા અને આપણને એને કારણે એક આભાસ થાય છે, એક કન્ફ્યુઝન થાય છે. શું થાય છે કે પેટ્રોલથી ગાડી ચાલે, ખ્યાલ આવે છે. આમ તો બધું કવર કરી લીધું આ ત્રણ અભાવમાં, આમ તો બધું કવર કરી લીધું, પણ કોઈ પણ બે પુદ્ગલ પરમાણુ વર્તમાનમાં ઇટ અપીયર કે દે આર વર્કિંગ હેન્ડ ઇન હેન્ડ અને એકબીજાનું કાર્ય કરે છે. તો ઇવન તો આમાં કવર કરી જ લીધું અત્યંત અભાવ, કે કોઈ પણ બે પુદ્ગલ પરમાણુની વર્તમાન કોઈ પણ બે પુદ્ગલ પરમાણુમાં જ અભાવ છે, પણ તો પણ જીવ એના સ્કંદના કાર્યોને કારણે કન્ફ્યુઝ થાય છે, માટે એને જુદો અભાવ કીધો, કે કોઈ પણ બે પુદ્ગલ પરમાણુની વર્તમાન પર્યાયમાં પણ અભાવ છે. જો આની ડેફિનેશન વાંચીએ અને થોડું વધારે સમજશું. અન્યોન્ય ભાવ કોને કહે છે, અન્યોન્ય ભાવનો મતલબ શું છે, અન્ય અન્ય ભાવ એટલે કોઈ પણ બે પુદ્ગલ પરમાણુની વર્તમાન પર્યાયો અન્ય અન્ય છે. સપોઝ આ ફોર્મ્યુલા જે છે એ ફોર્મ્યુલા આપણે કોઈ પણ પુદ્ગલમાં લગાવીએ, જો પેલા આને થોડું સમજી લઈએ, કોઈ પણ સબસ્ટન્સ એમાં સબસ્ટન્સ બી છે, એના ગુણો બી છે અને વર્તમાન એનું ફોર્મ છે, કંઈક ને કંઈક, બરાબર. ઇઝ ઇટ પોસિબલ કે ધીસ ઇઝ સબસ્ટન્સ એ અને ધેર ઇઝ અ સબસ્ટન્સ બી, આ સબસ્ટન્સ બીમાં દ્રવ્ય બી છે, ગુણ બી છે, આનું બધું એ છે, પણ આમાં પર્યાય બી નથી, આમાં પર્યાય એ પ્લસ પર્યાય બી બે છે, ખ્યાલ આવે. કોઈ પણ એક દ્રવ્ય બે પર્યાય ક્યારે કરી શકે છે, એટલે કે કોઈ પણ એક દ્રવ્ય એટ અ ટાઈમ બે ફોર્મમાં હોઈ શકે, તમને ખબર છે. એક સાયન્સ જે ભણ્યા હોય, એક હાઇઝનબર્ગ અનસર્ટનિટી પ્રિન્સિપલ સાંભળ્યું છે, નામ સાંભળ્યું છે. ઓકે, એક હાઇઝનબર્ગ કરીને સાયન્ટિસ્ટ હતા, એમનું અનસર્ટનિટી પ્રિન્સિપલ છે, એટલે ક્વોન્ટમ મિકેનિક્સમાં એક એવો નિયમ છે કે કોઈ પણ એક દ્રવ્ય ને તમે કોઈ પણ એક પર્ટિક્યુલર ફોર્મમાં પિન ડાઉન ન કરી શકો, ઈ દ્રવ્ય એ પાર્શિયલી આ ફોર્મમાં છે, પાર્શિયલી આ ફોર્મમાં છે, ખ્યાલ આવે. એને અનસર્ટનિટી પ્રિન્સિપલ કહેવાય. યુ આર અનસર્ટન કે કયા ફોર્મમાં છે, ઇટ્સ અ વેરી પોપ્યુલર સિદ્ધાંત, તમે ગૂગલ કરજો. જેવી રીતના આપણે ક્વોન્ટમ મિકેનિક્સમાં જઈએ તો વી ગો ઇન અ વેરી માઇન્યુટ વસ્તુ, અને તો જેવી રીતના લાઇટ છે એ પાર્ટિકલ ફોર્મમાં છે કે વેવ ફોર્મમાં છે, તો એ હાઇઝનબર્ગ ભાઈ સાહેબે એક વચ્ચેનો રસ્તો કાઢ્યો કે યુ આર નેવર શ્યોર, તો આમ પણ હોઈ શકે, એટ અ મોમેન્ટ આમ પણ હોઈ શકે, ખ્યાલ આવે છે. ચલો, એ તો સાયન્સની વાત મેં કરી, ધ પોઈન્ટ ઇઝ કે આ હાઇઝનબર્ગ પ્રિન્સિપલથી ટોટલી વિરુદ્ધ છે. કોઈ પણ દ્રવ્ય કોઈ પણ એક જ ફોર્મમાં એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ હોય છે, બરાબર. એટલે કે કોઈ પણ દ્રવ્યની મર્યાદા પોતાની છે, માનો છો કે નહીં, ફરીથી વિચાર કરી લો. કે આગળનો ક્વેશ્ચન આના પર ડિપેન્ડ છે, આર યુ શ્યોર કે દરેક દ્રવ્ય પોતાની પર્યાયમાં એટલે કે પોતાના ફોર્મમાં સ્વયં પોતાની રીતે છે, 100% વર્તમાનમાં, વર્તમાનની પર્યાયની જ વાત છે. હુ મેક્સ ઇટ ધેન, That's my main question. So what is machine? Machine is another Parmanu. So that means this Parmanu is made into that form by another Dravya. So is it true or not? That's what I am telling you 100 times. Think and convince yourself that it is out or not. Sorry, કોઈ પણ એક દ્રવ્ય એની પાસે પોતાનો કઈ ફોર્મ હશે કે નહીં હોય, કેન દેર બી એની સબસ્ટન્સ વિધાઉટ ધ ફોર્મ, કમ્પ્લીટલી વિધાઉટ ધ ફોર્મ? નોટ પોસિબલ. બરાબર. કેમ કે આપણે સપોઝ કહીએ અંધારું છે, તો અંધારું ને પણ એક ફોર્મ તો છે ને, એનો બ્લેક કલર છે, એનું કઈક વોટએવર કઈક તો છે ને, એ ફોર્મ ને જ એની પર્યાય કહેવાય. બરાબર. That means that every substance is in that form by itself. Are you sure? Because in today's statement, if you say it in a different way, it will be very strange. Because the car is not running petrol. The car is one Parmanu, the petrol is another Parmanu. So the car is not running in the car. Who is doing this? ઓકે, આ તો બહુ પોપ્યુલર એક્ઝામ્પલ થઈ ગયું ને, એટલે હવે વી હેવ લોસ્ટ અવર વે ઓફ થિંકિંગ. સપોઝ આઈ એમ ટેલિંગ યુ કે આ પેન છે, આઈ એમ પુટિંગ ઇટ હિયર ઓન ધ ટેબલ. તો એ પેન ટેબલના આધારે નથી. આ પેન ટેબલના આધારે છે કે નહીં, કે હવામાં છે? તમને શું દેખાય છે? પેન ટેબલ પર દેખાય છે કે નહીં? ખ્યાલ આવે છે કે નહીં? અહીંયા શું વાત કરવામાં આવે છે, ઇટ ઇઝ સ્લાઇટલી ડિફરન્ટ ધેન અવર પોપ્યુલર બિલીફ. પોપ્યુલર બિલીફ ઇઝ કે હા, પેન ટેબલના આધારે જ છે, રાઈટ? સપોઝ આ બુકને બંધ કરી, કોને બંધ કરી? આ બુકને મેં જ બંધ કરી છે ને, આ દેખાય તો છે, મેં કરી, મેં જ કરી કે નહીં? ઓકે, સી ધેર ઇઝ અ માઇક્રોસ્કોપિક વ્યૂ, એટલે કે બહુ કોર્સર વ્યૂ, અને ધેન ધેર ઇઝ અ ફાઇનર વ્યૂ. ધેર વોઝ અ વિડીયો ઓન યુટ્યુબ, ઇફ આઈ ફાઇન્ડ ઇટ આઈ વિલ શેર ઇટ વિથ યુ. ધેર ઇઝ સમ ક્રેઝી સાયન્ટિસ્ટ ઇન યુએસ, હી જસ્ટ ડિસ્કવર્ડ કે આપણે સીઝર થી પેપર ને કટ કરીએ તો સીઝર ના એટમ્સ અને મોલેક્યુલ્સ પેપર ના એટમ્સ અને મોલેક્યુલ્સ ને ક્યારેય ટચ જ નથી થયા. સંપર્કમાં આવતા દેખાય છે. આ પેન ટેબલ પર પડેલી દેખાય છે. એકચ્યુઅલી શું થાય છે, દરેક પરમાણુ પોતપોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળમાં એની પોતાની પર્યાય પોતે કરે છે કે નહીં? તો આ પેનના પરમાણુએ એ જગ્યાએ ઉભા રહેવાની પર્યાય પોતે કરી કે નહીં? જો તમે એને એકદમ નજીક જઈને જુઓ, હવે સમયસાર શાસ્ત્રમાં શું આવે છે, 14મી ગાથા, કે કમલિની નું પત્ર પાણી પર પડેલું છે, એનાથી ભીનું જ દેખાય છે. પણ એક કમલિની નું પત્ર ખબર છે, એક લોટસ લીફ ને તમે પાણી પર રાખો તો ઇટ અપિયર્સ કે ઇટ ઇઝ વેટ, ઇટ અપિયર્સ એટ ઇટ ઇઝ વેટ. પણ એને તમે જરાક જુદું કરો તો ધ વોટર ડ્રોપ એકદમ એમાંથી જુદા જ થઈ જાય છે, અને ધ લીફ ઇઝ વેરી ડ્રાય. તો કમલિની નું પત્ર એના અડેલું દેખાય છે, પણ એના દ્રવ્ય સ્વભાવની સમીપ જઈને જોતા, એક્ઝેક્ટ વર્ડ છે આવી, એના દ્રવ્ય સ્વભાવની સમીપ જઈને જોતા પાણી અને કમલિની નું પત્ર એકબીજાને અડ્યા જ નથી. અડ્યા કેમ નથી? કેમ કે એમાં એવી હાઇડ્રોફોબિસિટી છે કે એવું પાણી એને સ્પર્શ જ નથી કરી શકતું. તો જ્યાં ઊંચું કરીએ ત્યાં બધું પાણી સરી જાય. હાઇડ્રોફોબિસિટી એ પાછા, હું સાયન્ટિસ્ટ છું ને એટલે મને એ જ બધા શબ્દ સૂજે. એટલે બહુ ઓઇલી છે, એક પાત્ર એવો એનો ગુણ છે. એટલે એમાં તમે પાણીનું ટીપું મૂકો તો એક આખા ડાયમંડ ની જેમ, મોતી ની જેમ આમ જુદું જ રહે છે, જુદું જ રહે છે. અને પછી એમ આડું કરો એટલે પડી જાય. તો એ પત્ર ભીનું થયું કે ન થયું? તમે પેપર લો, એના પર વેક્સ લગાવો અને એમાં એક ડ્રોપ ઓફ વોટર નાખો, તો એ ડ્રોપ પેપર ને વેચ કરે છે કે નથી કરતું? એ વેચ કરતું જ નથી. આમ નજીક થી ઉપરથી જુઓ તો એમ દેખાય છે કે પાણીનો ડ્રોપ એના પર પડેલું છે, પણ નજીક જઈને જોતા અથવા એને આડું ચેડું કરતા એ પાણીનો ડ્રોપ ચડી જાય છે અને પેપર કેવું છે, ડ્રાય નું ડ્રાય જ છે. એવી જ રીતે કોઈ પણ પરમાણુની નજીક જઈને જુઓ એ પરમાણુ પોતપોતાના જે પણ ફોર્સિસ હોય ને એ ફોર્સિસ ને કારણે એ ત્યાં એ જગ્યાએ પોતાની સ્વતંત્ર યોગ્યતાથી ત્યાં છે. એટલે કે એની ક્રિયા એ પોતે કરે છે. એને દૂરથી જુઓ અને ઘણા બધા પૂજ્યને સમૂહ કરીને જુઓ તો એમ લાગે કે હા પેટ્રોલથી ગાડી ચાલે છે. ખ્યાલ આવે છે કે નહીં? આ થોડું ડાયજેસ્ટ કરવું અઘરું છે, પણ તમે એ બે વ્યૂ પોઈન્ટ તમને ખ્યાલમાં આવે. જો એક તમે સી વેન વી ટેક કાર એઝ અ કાર, ઇઝ કાર વન સબસ્ટન્સ? કાર હેઝ મેની મેની થિંગ્સ, રાઈટ? મેની મેની આઇટમ્સ અને મોલેક્યુલ્સ કમ્બાઈન ટુગેધર ફોર્મ્સ અ કાર. તો વેન વી સે પેટ્રોલ થી કાર ચાલે છે, તો વી આર લુકિંગ એટ વન ગ્રુપ ઓફ થિંગ્સ વિચ ઇઝ પેટ્રોલ એન્ડ અનધર ગ્રુપ ઓફ થિંગ્સ વિચ ઇઝ કાર, અને દેર ઇઝ અ હાઈ લેવલ માઇક્રોસ્કોપિક આઉટસાઇડ વ્યૂ કોરિલેશન કે યસ પેટ્રોલ બર્ન, દેર ઇઝ એન એક્ઝોસ્ટ અને ધ કાર મૂવ્સ અહેડ. જ્યાં તમે એના એક એક પરમાણુની સમીપ જઈને જુઓ તો ટેલ મી વન થિંગ, જે એટમ્સ અને મોલેક્યુલ્સથી કાર બની હતી એટ ધ ટાઈમ ઓફ મેન્યુફેક્ચરિંગ, 5 વર્ષ પછી એમાં એ જ એટમ્સ અને મોલેક્યુલ્સ છે એક્ઝેક્ટલી, તો શું થયું? ઘણા પરમાણુ એમાંથી નીકળી ગયા અને ઘણા એમાં એડ થઈ ગયા. જે ડસ્ટ પાર્ટિકલ્સ નોર્મલી બધે હરે પડે છે ને, ઘણા સેટલ થઈ જાય, એમાં કંઈક ઓઇલી મટીરિયલ હશે, એ બીકમ્સ પાર્ટ ઓફ ધ કાર. ઘણું સ્ક્રેચ બેક થાય તો ઘણા પરમાણુ નીકળીને વયા જાય. આ શરીર છે, આ શરીર એક જેવું દેખાય છે. મને ઘણા મળે તો મને કે અરે તું તો એવો ને એવો જ દેખાય છે, એવો ને એવો ભલે દેખાય છે, પણ પરમાણુ ઈ ના ઈ નથી. ખ્યાલ આવે છે કે નહીં? ઘણા પરમાણુ નીકળી જાય છે, ઘણા બીજા નવા પરમાણુ આવીને ભળી જાય છે. હા, કાળાના સફેદ થઈ જાય છે. તો એક એક પરમાણુનું કાર્ય કોણે નક્કી કર્યું? કયા પરમાણુએ એ ગાડીમાંથી છૂટા થવાનું હતું અને કયા પરમાણુએ ત્યાં રહેવાનું હતું એ કોણે નક્કી કર્યું? ખ્યાલ આવે? તો દરેકે દરેક પરમાણુની સ્વતંત્ર યોગ્યતાથી એ પોતાની જગ્યાએ ત્યાં સ્થિત છે. હવે એવા અમુક પ્રિન્સિપલ લાગુ પડે છે જેને કારણે અમુક એવા કોરિલેશન જોવામાં આવે છે. એવું વન ઓફ ધ કોરિલેશન કે પેટ્રોલને કારણે ગાડી ચાલે છે. જેવી રીતના હાથ કેમ હલે છે? કોણ હલાવે છે? આ હાથ હું નથી હલાવતો. ખ્યાલ આવે છે ને? કેમ કે હવે આમાં પણ આપણે જોઈએ, ભાઈ રોટલી બનાવતી નથી એવું બીજું એક્ઝામ્પલ આવે છે ને ગુરુદેવનું, તો ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ ભાઈ કોણ છે? જીવ છે કે પુદ્ગલ છે? ભાઈ તો જીવ છે, અંદર જે જીવ બેઠો છે એ ભાઈ છે, બરાબર? આ શરીર જે છે એ શરીર એ અનંત પુદ્ગલોનો સંઘ, એ ભાઈના આત્મા સાથે જોડાયેલો છે. હવે એ રોટલી બનાવવાનું જે કાર્ય થાય છે તેમાં ભાઈ શું કરે છે? એ લેડી તો ખાલી વિચાર કરે છે કે મારે રોટલી બનાવવાની છે. એના પછી આખું જે હાથનું કાર્ય થવું, એમાંથી ઓલા બીજા જે પૂતગલ પરમાણુ વેલણો ને બધા આવવા, એમાં બીજું જે આપણે લોટ આદિ જે નાખીએ છે, ગેસ પેલું તવી આદિ બધું, શું ચાલે છે? હા હા, ઇન્સ્ટ્રક્શન કોઈ આપતું નથી, એ જૂનો એક્સપિરિયન્સ લેડી છે તો બનાવે છે જાતે, એને કોઈ ઇન્સ્ટ્રક્શન ની જરૂરત નથી. તો જ્ઞાન પૂજલ ને ઇન્સ્ટ્રક્શન આપે, બોલો મને કયો જ્ઞાન પૂજલ ને ઇન્સ્ટ્રક્શન આપે છે? અરે જ્ઞાન પૂજલ ને ઇન્સ્ટ્રક્શન આપતું જ નથી. આજે મારી બા છે, આજે નથી આવ્યો, શી ઇઝ 93, તમે બધા જોયા હશે ને, એ તો રોજ વિચાર કરે લાવ હું રોટલી બનાવી દઉં, તો બનાવી શકે છે? કેમ કે હવે શરીર સાથ નથી આપતું, તો જ્ઞાન પૂજલ ને ઇન્સ્ટ્રક્શન આપતું હોય તો ચલો ચાલુ થઈ જાય, પણ એવું થઈ શકતું નથી. ખ્યાલ આવે છે ને? કેમકે દરેકે દરેક પરમાણુઓનું કાર્ય સ્વતંત્ર પોતાની યોગ્યતાથી થાય છે. તો જ્યાં આપણે એ એક એક પરમાણુને જોઈએ છે, તો સપોઝ આપણે લોટ લીધો બરાબર વાસણમાં, અને લોટ બાંધવાનું ચાલુ કર્યું, અમુક લોટ ફ્લાય હવે થઈ જાય છે કે નહીં, તો કોણે નક્કી કર્યું કયા પરમાણુ ફ્લાય હવે થશે? હા, એટલે આપણી શાસ્ત્રીય ભાષામાં એમ કહેવાય યોગ્યતાને હિસાબે થાય છે, સાયન્ટિફિક લેંગ્વેજમાં એને જ એમ કહેવાય કે ભાઈ એક એક પરમાણુ પર જે ફોર્સિસ અપ્લાય થાય છે, આપણે આમ હાથ કર્યા તો હવે આ કંઈક આંગળીનો કંઈક ફોર્સ લાગે અને એ પરમાણુ નીકળી જાય. હવે આ પરમાણુ આંગળીના પરમાણુ અને ઓલા લોટના પરમાણુ વચ્ચે પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. આંગળીના પરમાણુને કારણે પેલું લોટનું પરમાણુ બહાર ગયું નથી, ખ્યાલ આવે છે કે નહીં? જ્યાં એકદમ સૂક્ષ્મતાથી જુઓ અને એક એક પરમાણુ પર જે જાતની એના સંયોગો હોય, એની યોગ્યતા હોય, યોગ્યતા એટલે જે ફોર્સિસ જે જાતના હોય, એ જાતનું એનું પરિણામ સ્વતંત્ર રીતે થાય છે, ખ્યાલ આવે છે? થોડો આના પર વિચાર કરજો તો તમને દેશે એવી વસ્તુ છે. આપણે એની પરિભાષા વાંચી લઈએ, એનું ડિટેલ પછી નેક્સ્ટ ટાઈમ કરશું. અન્યોન્ય ભાવ કોને કહે છે? એક પૂજલ દ્રવ્યના વર્તમાન પર્યાયનો બીજા પૂજલ દ્રવ્યના વર્તમાન પર્યાયમાં જે અભાવ, તેને અન્યોન્ય ભાવ કહે છે. જ્યાં અન્યોન્ય ભાવ સમજાય જાય તો જીવને બધું કરવાનું જે ટેન્શન આપણે લઈને ફરીએ છીએ ને, આટલું આખો ઓલો શાકભાજીવાળો ટોપલો લઈને આવે ને માથા પર, તો એના પર જેટલું વજન છે ને એના કરતા વધારે વજન આપણા માથા પર છે. કેમ કે મારે ફેમિલીનું આમ કરવાનું છે, મારે મારા ફ્યુચર માટે આમ કરવાનું છે, મારે મારા ઘર માટે રિપેરિંગ કરાવવાનું છે, આમ કરવાનું તેમ કરવાનું, કરવા કરવા કરવાનું કરીને એટલું બધું ટેન્શન લઈને ફરીએ છે, એ બધું કરતા પણ આપણું દૂર થઈ જાય. એટલા માટે જઈને અન્યોન્ય ભાવ જુદો અલગથી કીધો, કેમ કે ઇટ ઇઝ વેરી ક્રિટિકલ. જીવને આખું કન્ફ્યુઝન આને કારણે જ થાય છે, ખ્યાલ આવે છે કે નહીં? આની ચર્ચા આપણે વધારે ડિટેલમાં કરશું નેક્સ્ટ ટાઈમ, હમણાં જીનવાણી સૂચવે છે. હે જીનવાણી ભારતી સોહી જપો દિન રે, જો તેરી શરણા ગ્રહે સો કાવે સુખ છે, જીનવાણી કે જ્ઞાન સે તુજે લોકારો, સો વાણી મસ્તક નમો સદા. બોલો જીનવાણી માં.